एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओं अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી વ્યક્તિના જીવન અને એમના વિચારોમાં ઊંડા ઉતરવાના છીએ જેમણે મનોરંજન જગતની પેલી ચમકદમક અને દબાણો વચ્ચે પણ પોતાની એક આગવી જગ્યા બનાવી છે, એમ કે લોરેન કિયાના કે પામર।
હાજી,
તેઓ ખાલી એક અભિનેત્રી, ગાયિકા કે ટીવી હોસ્ટ જ નથી, પણ એમ કહીએ કે એક વિચારક, લેખિકા અને હવે તો ઉદ્યોગ સાહસિક પણ છે।
બિલકુલ, અને એમની સફર છે ને એ બહુ જ શું કહેવાય વિવિધ પાસાઓવાળી છે। આપણી આજની વાતચીતનો મુખ્ય આધાર કે પામરની જીવન માટેની ફિલોસોફી રહેશે। એમના 2017ના પુસ્તક આઈ ડોન્ટ બિલોંગ ટુ યુ, ક્વાયટ ધ નોઇઝ એન્ડ ફાઇન્ડ યોર વોઇસમાં આ બહુ સરસ રીતે વ્યક્ત થયું છે।
હા, એ પુસ્તક,
અને મજાની વાત એ છે કે પેલું માસ્ટર ઓફ મી એવું કોઈ શાબ્દિક પુસ્તક નથી, પણ આ શબ્દો છે ને એ જાણે એમના જીવનનો મંત્ર બની ગયા છે। પોતાની કથા, પોતાના જીવનના સૂત્રધાર પોતે બનવું, આપણે આજે આ જ વિચારની આસપાસ એમની આખી યાત્રાને સમજવાનો પ્રયત્ન કરીશું।
અને આ સમજણ મને લાગે છે કે આજે ખાસ મહત્વની છે, કારણ કે એમની વાર્તા ખાલી કોઈ સેલિબ્રિટીની જ વાર્તા નથી। એક બાળ કલાકાર તરીકે શરૂઆત કરવી, પછી મનોરંજન ઉદ્યોગની અપેક્ષાઓનો બોજ, જાતિ અને લિંગ આધારિત જે રૂઢિચુસ્ત વિચારો હોય છે તે,
હા એ દબાણ તો ખરું જ,
અને સતત લોકોની નજરમાં રહેવું, આ બધાનો સામનો કરીને એમણે જે રીતે પોતાની જાતને ઘડી છે એ ખરેખર આપણને બધાને પ્રેરણા આપે છે।
સાચી વાત છે। આજની દુનિયામાં જુઓ ને, સોશિયલ મીડિયા પર પેલું પર્સનલ બ્રાન્ડિંગનું કેટલું દબાણ રહે છે, સતત કંઈક દેખાડતા રહેવાનું। એવામાં કે પામરની જે પ્રામાણિકતા છે, ખાસ કરીને ઓળખ, માનસિક સ્વાસ્થ્ય જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર,
હા એ બહુ હિંમતનું કામ છે,
અને પોતાની પ્રોફેશનલ બાઉન્ડરીઝ નક્કી કરવી, આ બધું જોતા એમ લાગે કે એમનો રસ્તો જરા અલગ છે। એમની પોતાની વાર્તા પર કાબૂ મેળવવાની આખી જે પ્રક્રિયા છે એ ખરેખર સમજવા જેવી છે।
તો ચાલો એમની આ સફરની શરૂઆતથી જ વાત કરીએ। એમના શરૂઆતના વર્ષો, એમનો ઘડતર, ક્યાં અને કેવા વાતાવરણમાં એમનો ઉછેર થયો?
એમનો જન્મ લોરેન કિયાના પામર 26 ઓગસ્ટ 1993ના રોજ ઇલિનોઇસ રાજ્યમાં હાર્વે રોબિન્સ કરીને જગ્યા છે, શિકાગોની પાસે, ત્યાં થયો। એમના માતા પિતા શેરોન અને લેરી પામર, એમની મુલાકાત એક નાટ્યશાળામાં થઈ હતી।
ઓ, એટલે કલા સાથેનો નાતો પહેલેથી જ હતો?
હા, પિતાજી પ્લાસ્ટિક અને પોલ્યુરેથીન બનાવતી કંપનીમાં હતા, અને માતા, જેમને પોતાને અભિનેત્રી બનવું હતું, તેઓ શિક્ષિકા હતા, એટલે ઘરમાં પેલી મહેનત કરવાની વાસ્તવિકતા પણ હતી અને કળા માટેનો લગાવ પણ હતો, આ બંનેનું મિશ્રણ।
એટલે કે કલાત્મક વારસો પણ મળ્યો અને જીવનની જે પ્રેક્ટિકાલિટી છે એનો અનુભવ પણ બાળપણથી જ થયો।
બરાબર, અને બહુ નાની ઉંમરે 5 વર્ષના હતા ત્યારે ચર્ચમાં ગાવાનું શરૂ કર્યું। માતાના જે અધૂરા સપના હતા એ એમના માટે એક રીતે જોઈએ તો પ્રેરણા પણ હતા, પણ સાથે એક ચેતવણી પણ હતી કે ભાઈ સપના પૂરા કરવા સહેલા નથી। પરિવારે આર્થિક મુશ્કેલીઓ પણ જોઈ, જેણે નાનપણમાં જ કેકેમાં પેલી ટકી રહેવાની, લડી લેવાની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા જેને કહીએ, એના બીજ રોપ્યા।
અને કોઈ એવી ખાસ ક્ષણ હતી બાળપણમાં જેણે એમને આ દિશા તરફ વાળી દીધા?
હા, એક નિર્ણાયક ક્ષણ કહી શકાય। 9 વર્ષના હતા ત્યારે શિકાગોમાં પેલો ડિઝનીનો જાણીતો શો ધ લાયન કિંગનું સ્ટેજ પ્રોડક્શન થતું હતું, એના માટે ઓડિશન આપ્યું।
અને મળી ગયું રોલ?
ના, રોલ તો ન મળ્યો, પણ એ અનુભવે એમને કળાના રસ્તે આગળ વધવાનો જે જુસ્સો જોઈએ ને એ આપ્યો। અને સૌથી મોટી વાત તો એ હતી કે એમના માતા પિતાએ એમની આવડત પર એટલો ભરોસો મૂક્યો કે આખો પરિવાર બધું છોડીને કેલિફોર્નિયા શિફ્ટ થઈ ગયો, ફક્ત એમના સપના માટે।
અરે વાહ, આ તો બહુ મોટો નિર્ણય કહેવાય।
ખૂબ મોટો, એક મોટો જુગાર હતો, પણ એમના સપનામાં પરિવારનો જે વિશ્વાસ હતો એનું આ પ્રતીક હતું।
સ્વાભાવિક છે, પરિવારનો આવો સપોર્ટ મળે પછી તો સપનાને પાંખો જ મળે ને। કેલિફોર્નિયા ગયા પછી એમની કારકિર્દી અને ભણતરનું શું રહ્યું?
હવે કારકિર્દી શરૂ થઈ એટલે ભણતર કંઈક અલગ રીતે થયું, પરંપરાગત સ્કૂલમાં નહીં, પણ કાં તો હોમ સ્કૂલિંગ અથવા તો ફિલ્મના સેટ પર જ ટ્યુટર આવીને ભણાવે। આના કારણે થયું શું કે સામાન્ય બાળકોને જે સામાજિક અનુભવો મળે, દોસ્તો બનાવવા, સ્કૂલની મસ્તી, એ બધું ઓછું મળ્યું, અને આના લીધે પાછળથી પેલી ઓળખની મૂંઝવણ ઊભી થઈ। એક તરફ કે જે જાહેર ચહેરો હતો અને બીજી તરફ લોરેન જે એમની અંદરની વ્યક્તિ હતી.
હા, એ સમજી શકાય એવું છે.
અને બહુ નાની ઉંમરે એમને પ્રોફેશનલ દુનિયાની રીતભાત, ઉદ્યોગનું રાજકારણ એ બધું શીખવું પડ્યું.
એમની કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ? પહેલી મોટી તક ક્યારે મળી?
શરૂઆત તો 2004માં પેલી બાર્બર શોપ 2 બેક ઇન બિઝનેસ જેવી ફિલ્મોમાં નાના રોલથી થઈ. પણ ખરી ઓળખ અને સફળતા મળી 2006માં. ત્યારે લગભગ 12-13 વર્ષના જ હશે. ફિલ્મ હતી અકીલા ઇન ધ બી.
હા, એ ફિલ્મ તો મેં જોઈ છે, ખૂબ સરસ હતી.
બરાબર ને? એમાં એમનો મુખ્ય રોલ હતો અને વિવેચકોએ પણ એમના કામના ખૂબ વખાણ કર્યા. ફિલ્મે સાંસ્કૃતિક રીતે પણ, મતલબ કે ખાસ કરીને યુવાન અશ્વેત છોકરીઓ માટે, એ બહુ પ્રેરણારૂપ બની.
હા, એ તો ચોક્કસ. એનાથી એમને દેશભરમાં ઓળખ મળી હશે, પણ સાથે પેલો અપેક્ષાઓનો બોજ પણ આવ્યો હશે નહીં?
ચોક્કસપણે. એ ફિલ્મથી એક ગંભીર અભિનેત્રી તરીકે એમનું નામ થયું, પણ સાથે પેલો પ્રતિનિધિત્વનો બોજ, એટલે કે પોતાની કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરવાનો, એ પણ આવ્યો. એ પછી નિકલોડિયન ચેનલ પર એમનો શો આવ્યો ટ્રુ જેક્સન વીપી.
હા, એ પણ બહુ ચાલ્યો હતો.
હા, 2008થી 2011 સુધી. આ શોથી તો એ ટીન આઇડોલ બની ગઈ અને એ સમયના સૌથી વધુ કમાણી કરતા બાળ કલાકારોમાં એમની ગણતરી થતી હતી. 2007માં એમણે પોતાનો પહેલો મ્યુઝિક એલ્બમ સો અનકુલ પણ બહાર પાડ્યો હતો.
પણ પછી, જેમ મોટાભાગના ચાઇલ્ડ સ્ટાર સાથે થાય છે, ટીનેજમાંથી પુખ્ત ભૂમિકાઓમાં જવું એ બહુ મોટો પડકાર હોય છે. શું કે પામરને પણ આ ચાઇલ્ડ સ્ટાર કર્સનો અનુભવ થયો?
હા, એ પડકાર એમના માટે પણ બહુ જ મોટો હતો. ટીન સ્ટારડમ પછી એમને એક ચોક્કસ પ્રકારના રોલમાં બાંધી દેવાની કોશિશ થઈ, જેને ટાઇપ કાસ્ટિંગ કહેવાય, અને પુખ્ત ગંભીર રોલ મળવા મુશ્કેલ થઈ ગયા. આ સમય એમના માટે અંદરના સંઘર્ષનો, ચિંતાનો, પોતાની જાત પર શંકા કરવાનો હતો. અને આ જ સમય એમને ઊંડે ઊંડેથી સમજાયું કે જો ટકી રહેવું હોય, પોતાની ઓળખ જાળવવી હોય, તો પોતાની વાર્તાનું સુકાન પોતાના હાથમાં લેવું પડશે. ઉદ્યોગ જેમ નચાવે તેમ નાચવાનું નહીં, પણ જરૂર પડે ત્યાં અનુકૂલન સાધવાનું અને સાથે સાથે પોતાની અંદરની લોરેનને જીવતી રાખવાની. આ એમની, શું કહેવાય, મુખ્ય સ્ટ્રેટેજી બની.
તો આ સંઘર્ષના સમયમાંથી કઈ રીતે બહાર આવ્યા? ફરીથી પોતાની જાતને કેવી રીતે સ્થાપિત કરી?
એમણે બહુ સભાનપણે અલગ અને મેચ્યોર રોલ પસંદ કરવાનું શરૂ કર્યું. 2014માં એમણે બ્રોડવે પર પેલું મ્યુઝિકલ નાટક સિન્ડરેલામાં મુખ્ય ભૂમિકા ભજવી અને આવું કરનાર તેઓ પહેલા આફ્રિકન અમેરિકન અભિનેત્રી બન્યા.
વાહ, આ તો મોટો માઇલસ્ટોન કહેવાય.
બહુ મોટો. ત્યાર પછી સ્ક્રીમ ક્વીન્સ, ધ વિઝ લાઈવ, હસ્લર્સ જેવી સફળ ફિલ્મો અને ટીવી શોઝ કર્યા. અને ખાસ કરીને 2022માં આવેલી જોર્ડન પીલની ફિલ્મ નોપ, એમાં એમના કામની ખૂબ પ્રશંસા થઈ.
એટલે એમણે ખાલી કમબેક જ ન કર્યો, પણ પોતાની એક્ટિંગની રેન્જ કેટલી વિશાળ છે એ પણ સાબિત કરી દીધું.
બરાબર. અને આ ખાલી એક્ટિંગ પૂરતું જ ન રહ્યું, એ ટોક શો હોસ્ટ પણ બન્યા. પહેલા જસ્ટ કે અને પછી GMA3 વોટ યુ નીડ ટુ નો જેવા પોપ્યુલર અમેરિકન શોઝમાં. સોશિયલ મીડિયા પર પણ એમની હાજરી બહુ મજેદાર અને સહજ છે. પેલું સોરી ટુ ધીસ મેન વાળું મીમ તો કેટલું વાયરલ થયું હતું.
હા હા, એ તો બધે જ ફરતું હતું.
અને સૌથી મહત્વનું, એમણે KTV નામનું પોતાનું ડિજિટલ નેટવર્ક શરૂ કર્યું, જેનો હેતુ બીજા યુવા અને નવા કલાકારોને, ખાસ કરીને અશ્વેત કલાકારોને, તક અને પ્લેટફોર્મ આપવાનો છે. એટલે કે એક ઉદ્યોગ સાહસિક પણ બન્યા.
અત્યારે તેઓ પોતાની કારકિર્દી અને જીવનના ત્રીજા દાયકામાં છે. હવે એમનું ફોકસ કઈ બાબતો પર વધુ છે?
અત્યારે એવું લાગે છે કે એમનું મુખ્ય ધ્યાન સ્વસમજણ અને સ્વીકૃતિ પર વધારે છે. 2023માં એમના દીકરા લિયોનો જન્મ થયો. એનાથી એમના જીવનને એક નવો જ દૃષ્ટિકોણ મળ્યો છે. માતૃત્વના અનુભવો અને પેઢીઓથી ચાલી આવતી અમુક નકારાત્મક પેટર્નનો સામનો કેવી રીતે કરવો એ વિશે પણ તેઓ ખુલ્લીને વાત કરે છે.
અને પેલું પુસ્તક આઈ ડોન્ટ બિલોંગ ટુ યુ,
હા, એ પુસ્તક લખવાનો નિર્ણય, જેમાંથી જ પેલો માસ્ટર ઓફ મીનો વિચાર આવે છે, એ એમના માટે એક હીલિંગ પ્રોસેસ જેવો હતો અને સાથે સાથે બીજાઓ સાથે પોતાના અનુભવો વહેંચવાની એક ભેટ પણ. તેઓ નિયમિત થેરાપી લે છે અને પર્સનલ ગ્રોથ પર ખૂબ ભાર મૂકે છે.
એમની આ આખી સફર જોતા, એમની જે મુખ્ય ફિલોસોફી છે, પોતાની કથાના માલિક બનવું, એના વિશે થોડું વધુ સમજાવશો? પેલું આઈ ડોન્ટ બિલોંગ ટુ યુ નો ખરો મતલબ શું છે?
જો, આનો સીધો સાદો પણ બહુ ગહન વિચાર છે, નેરેટિવ ઓનરશિપ. એટલે કે મારી ઓળખ શું છે, મારું મૂલ્ય શું છે, મારી વાર્તા શું છે એ હું નક્કી કરીશ, કોઈ બહારની દુનિયા નહીં. પછી ભલે મનોરંજન ઉદ્યોગ હોય, સમાજ હોય કે અંગત સંબંધો હોય. આઈ ડોન્ટ બિલોંગ ટુ યુ એટલે હું તમારી નથી, પણ એનો ભાવ એ છે કે મારી ઓળખ પર, મારા નિર્ણયો પર તમારો કોઈ હક નથી. હું કોઈની અપેક્ષા પૂરી કરવા માટે જ નથી જન્મી, હું મારી પોતાની જ છું.
આની સાથે એક બિગ બોસ માનસિકતાની પણ વાત આવે છે. એ શું છે? શું એનો મતલબ કંઈક ઘમંડી થવું એવો છે?
ના, જરાય નહીં. બિગ બોસ માનસિકતા એટલે પોતાના જીવનની, પોતાના નિર્ણયોની, પોતાની ખુશીની પૂરેપૂરી જવાબદારી લેવી. બહાર શું થાય છે કે બીજા શું વિચારે છે એના પર આપણો કંટ્રોલ નથી, પણ આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, આપણે શું કરીએ છીએ એના પર આપણો પૂરો કંટ્રોલ છે. આ એક સશક્તિકરણની ભાવના છે, અહંકારની નહીં.
અને આ ફિલોસોફીમાં પેલી પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી, એનું શું સ્થાન છે? શું હંમેશા જે મનમાં હોય એ કહી દેવું જોઈએ?
અહીંયા પેલો વ્યૂહાત્મક પ્રામાણિકતા એટલે કે સ્ટ્રેટેજિક ઓથેન્ટિસિટીનો ખ્યાલ બહુ મહત્વનો છે. આનો મતલબ એ નથી કે જે મનમાં આવ્યું એ ગમે ત્યારે ગમે તેને કહી દેવું, ના. પણ એનો મતલબ એ છે કે પ્રોફેશનલ અને સોશિયલ પરિસ્થિતિઓની વાસ્તવિકતા સમજવાની, પણ એ સમજણ સાથે પણ પોતાના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને વળગી રહેવાનું. ક્યારેક કદાચ ચૂપ રહેવું પડે, ક્યારેક વિચારીને બોલવું પડે, પણ જે પણ કહો કે કરો એ દંભી ન હોવું જોઈએ. એ તમારી સાચી જાત સાથે સુસંગત હોવું જોઈએ. બીજાને રાજી રાખવા માટે પોતાની જાતને છેતરવાની નહીં.
આ સિવાય એમના કયા મૂલ્યો અને માન્યતાઓ એમની ફિલોસોફીનો ભાગ છે?
એક તો તેઓ પેલી બાઇનરી થિંકિંગ એટલે કે કાં તો આમ કાં તો તેમ વાળી વિચારસરણીને નથી માનતા. જીવન અને માણસો જટિલ હોય છે. કોઈ વ્યક્તિ એક જ સમયે સ્ટ્રોંગ અને સેન્સિટિવ, પ્રોફેશનલ અને પર્સનલ, ગંભીર અને મજાકી હોઈ શકે છે. આ જટિલતાને સ્વીકારવી પડે.
બરાબર.
પછી આધ્યાત્મિકતા અને માઇન્ડફુલનેસ પણ એમના માટે મહત્વના છે. શ્રદ્ધા એમને એક આધાર આપે છે, અને થેરેપી, ધ્યાન, જર્નલિંગ જેવી પ્રેક્ટિસથી તેઓ બહારની ટીકા અને અંદરની શંકાઓના ઘોંઘાટને શાંત કરવાનું શીખ્યા છે.
અને જીવનમાં જે મુશ્કેલીઓ આવે એને તેઓ કઈ રીતે જોવે છે?
એ જીવનને એક અભ્યાસક્રમ તરીકે જુએ છે. મતલબ કે દરેક પડકાર, દરેક નિષ્ફળતા એક નવો પાઠ છે. પ્રતિકૂળતા એ અંત નથી, પણ આગળ વધવા માટે જરૂરી માહિતી, ડેટા અથવા તો એક પગથિયું છે. આ દ્રષ્ટિકોણ જ એમને આટલા રેઝિલિયન્ટ એટલે કે સ્થિતિસ્થાપક બનાવે છે.
આ બધું જાણ્યા પછી એ સવાલ થાય કે આટલી બધી દિશાઓમાં સક્રિય રહેવા અને પોતાની ફિલોસોફીને વળગી રહેવાની પ્રેરણા એમને ક્યાંથી મળતી હશે?
ઘણા સ્ત્રોત છે ના. એક તો એમની અંદર જે ક્રિએટિવિટી છે, જે બહુમુખી પ્રતિભા છે, એને સતત વ્યક્ત કરવાની એક તીવ્ર ઈચ્છા. એ કોઈ એક લેબલમાં બંધાઈ રહેવા નથી માંગતા.
હા, એ દેખાય છે.
બીજું, બીજાને સશક્ત બનાવવાની ભાવના, ખાસ કરીને યુવા અશ્વેત કલાકારોને. એમનું KTV નેટવર્ક એનું જ પરિણામ છે. અને તેઓ પોતાના સંઘર્ષની વાતો પણ ખુલ્લા દિલે શેર કરે છે. માનસિક સ્વાસ્થ્યનો મુદ્દા હોય કે પછી પેલું PCOS, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ,
હા, એના વિશે પણ એ બોલ્યા છે.
હા, એની સાથેનો એમનો અનુભવ, આ બધી વાતો કરીને એ પારદર્શિતા દ્વારા લોકો સાથે જોડાવા માંગે છે.
અને એમના પરિવારનો જે વારસો છે એની શું ભૂમિકા છે આમાં?
પરિવારનો વારસો પણ એક મોટું બળ છે. એમના માતા પિતાએ જે સંઘર્ષ કર્યો, જે બલિદાન આપ્યા, એને માન આપે છે અને એમના માટે સુરક્ષા અને સ્થિરતા ઊભી કરવા માંગે છે. સાથે સાથે પેઢીઓથી ચાલી આવતી અમુક નકારાત્મક માનસિકતાઓ કે પેટર્ન જે તોડવા પણ માંગે છે. અને માતૃત્વએ આ ભાવનાને વધારે ઊંડી અને મજબૂત બનાવી છે.
એમની આ આખી યાત્રામાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, ઘણા મહત્વના પડાવ આવ્યા. જો આપણે ત્રણ સૌથી મુખ્ય પરિવર્તનકારી ઘટનાઓ એમ કહીએ કે ટર્નિંગ પોઈન્ટ્સ તારવવા હોય, જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી, તો એ કઈ હશે?
આ પસંદ કરવું થોડું અઘરું છે, કારણ કે ઘણા મહત્વના મોડ આવ્યા છે એમની જિંદગીમાં. પણ જો ત્રણ સૌથી વધુ અસરકારક ઘટનાઓ ગણવી હોય તો પહેલી ચોક્કસપણે 2006માં આવેલી પેલી ફિલ્મ અકીલા એન્ડ ધ બીની સફળતા.
હા, જેણે એમને એક બાળ કલાકારમાંથી ગંભીર અભિનેત્રી તરીકે સ્થાપિત કર્યા.
બરાબર. એ ખાલી એક ફિલ્મની સફળતા નહોતી, એ 12 વર્ષની છોકરી માટે એના પરિવારે જે મોટો નિર્ણય લીધો હતો કેલિફોર્નિયા જવાનો, એની સફળતા હતી. એની પ્રતિભા પર એક મહોર હતી. એનાથી એમને રાષ્ટ્રીય ઓળખ મળી અને ખાસ કરીને અશ્વેત સમુદાયમાં એનો સાંસ્કૃતિક પ્રભાવ પડ્યો. પણ
શું?
પણ આ જ સફળતાએ એમના પર અપેક્ષાઓનો અને પ્રતિનિધિત્વનો મોટો બોજ પણ નાખ્યો. અહીંથી જ પેલી એમની જાહેર ઓળખ કે અને અંગત ઓળખ લોરેન વચ્ચેની જે ગળમથલ હતી એ વધારે ઊંડી બની.
આ પહેલો મોટો વળાંક. બીજો કયો ગણી શકાય?
બીજો વળાંક હતો પેલો નિકલોડિયનના શો ટ્રુ જેક્સન વીપી પછીનો સંઘર્ષનો સમય, અને એમાંથી બહાર આવવા માટે એમણે જે સભાન નિર્ણય લીધો પોતાની કથાનું નિયંત્રણ મેળવવાનો. આ લગભગ 2011 થી 2018 વચ્ચેનો ગાળો હતો. પેલો ચાઇલ્ડ સ્ટાર કર્સનો એમને સીધો અનુભવ થયો. ટાઈપકાસ્ટિંગ, સારી પુખ્ત ભૂમિકાઓ ના મળવી, કારકિર્દીમાં અનિશ્ચિતતા, આ એમના માટે ઓળખનો અને આત્મવિશ્વાસનો એક મોટો સંકટકાળ હતો.
એટલે કે જ્યારે બહારની દુનિયા એમને કોઈક ચોકઠામાં ફિટ કરવા માંગતી હતી ત્યારે એમણે અંદરથી પોતાની દિશા નક્કી કરી. શું આમાંથી જ પેલી માસ્ટર ઓફ મીની ફિલોસોફી જન્મી હશે?
એકદમ સાચું. આ અનુભવે એમને શીખવ્યું કે ભાઈ, ખાલી ઉદ્યોગના ભરોસે બેસી ન રહેવાય, પોતાની શક્તિ પોતાના હાથમાં લેવી પડશે. આ સમયગાળાએ એમને વધુ મજબૂત બનાવ્યા, વધુ વ્યૂહાત્મક બનાવ્યા, અને પોતાની વાત મક્કમતાથી રજૂ કરતા શીખવ્યું, જેને સેલ્ફ એડવોકેસી કહેવાય. એમણે બ્રોડવે પર જવાનું જોખમ લીધું, પોતાની શરતો પર પ્રોજેક્ટ પસંદ કરવાનું શરૂ કર્યું, ક્રિએટિવ કંટ્રોલને મહત્ત્વ આપ્યું. એ ખાલી રિએક્ટ કરનાર કલાકાર મટીને પ્રોએક્ટિવલી પોતાની કારકિર્દી ઘડનાર અને ઉદ્યોગ સાહસિક બનવાની દિશામાં આગળ વધ્યા.
અને એ ત્રીજી પરિવર્તનકારી ક્ષણ અથવા ઘટના કઈ ગણાય?
ત્રીજી ઘટના કદાચ કોઈ એક ફિલ્મ કે શો નથી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને 2020 પછી, એમની સોશિયલ મીડિયા પર જે વાયરલ લોકપ્રિયતા વધી છે તે, અને એના કારણે જાહેર જીવનમાં જે અંગત પડકારો આવ્યા છે તે. પેલું સોરી ટુ ધીસ મેન જેવી સહજ ક્ષણો વાયરલ થઈ અને લોકોને એમની એ અસલિયત ગમી.
હા, એ બહુ નેચરલ હતું.
પણ સાથે જ એમના અંગત સંબંધો, જેમ કે એમના પુત્રના પિતા ડેરિયસ જેક્સન સાથેનો જે જાહેર વિવાદ થયો, એ પણ મીડિયા અને લોકોની ચર્ચાનો મોટો વિષય બન્યો.
તો આ પ્રસિદ્ધિ અને વિવાદો એ કઈ રીતે પરિવર્તનકારી સાબિત થયેલા?
આ ઘટનાઓએ એમને શીખવ્યું કે આજના ડિજિટલ યુગમાં પ્રામાણિકતા અને પારદર્શિતા કેવી રીતે બેધારી તલવાર સાબિત થઈ શકે છે. એક તરફ એમની સહજતા અને પ્રામાણિકતાએ એમને લોકો સાથે સીધા જોડી દીધા, પરંપરાગત મીડિયાની જરૂર વગર પોતાની વાત મૂકવાની તાકાત આપી, એમની જે ઓથેન્ટિક બ્રાન્ડ છે એ મજબૂત બની.
અને બીજી તરફ
એમને જાહેર જીવન અને અંગત જીવન વચ્ચેની જે પેલી પાતળી રેખા છે એને વધુ સ્પષ્ટ રીતે દોરવાની અને એનું રક્ષણ કરવાની કળા શીખવી પડી. પોતાની વાર્તા પર નિયંત્રણ રાખવું એટલે શું, એનો એકદમ વાસ્તવિક અને ક્યારેક કડવો અનુભવ એમને થયો. આનાથી એમનો સાંસ્કૃતિક પ્રભાવ પણ અનેક ગણો વધ્યો.
કે પામરની આ સફર, એમના સંઘર્ષો, એમની ફિલોસોફી, આ બધામાંથી સામાન્ય શ્રોતાઓ માટે, આપણા સૌના જીવન માટે કયા માનવીય બોધપાઠ આપણે લઈ શકીએ?
ઘણા મહત્વના બોધપાઠ છે એમાં. પહેલો અને સૌથી સ્પષ્ટ છે, પ્રામાણિકતા વિરુદ્ધ બાહ્ય દબાણનો જે સતત સંઘર્ષ ચાલે છે તે. આપણે બધા જ નોકરીમાં, કુટુંબમાં, સમાજમાં બીજાની અપેક્ષાઓ પૂરી કરવાના દબાણ હેઠળ જીવીએ છીએ. આ દબાણ વચ્ચે પોતાની સાચી ઓળખ, પોતાનો અવાજ, એને કેવી રીતે જાળવી રાખવો? પામરની કેકેથી લોરેન બનવાની જે આખી યાત્રા છે એ આ જ સંઘર્ષનું એક મોટું ઉદાહરણ છે.
અને નિષ્ફળતાનો સામનો કરવા વિશે શું શીખી શકાય એમની પાસેથી?
બીજો બોધપાઠ એ જ છે, સ્થિતિસ્થાપકતા અને નિષ્ફળતાને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ. જુઓ, એમની કારકિર્દીમાં ઘણા ઉતાર આવ્યા. આલ્બમ સફળ ન થયો, શો બંધ થયા, પણ એમણે આ નિષ્ફળતાઓને અંત નથી માન્યો, પણ એને શીખવાની તક તરીકે જોઈ છે. એમનો જે વિચાર છે ને, જીવન એક અભ્યાસક્રમ છે, એ આપણને શીખવે છે કે નિષ્ફળતા એ પાઠ્યપુસ્તકનું ખાલી એક પ્રકરણ છે, આખું પુસ્તક નથી. એ આપણને કદાચ નવી દિશા શોધવા માટે પ્રેરિત કરી શકે છે.
એમણે પોતાની સંવેદનશીલ બાજુ પણ બતાવી છે, જેમ કે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીને. એમાંથી શું શીખવા મળે?
હા, અને એ ત્રીજો બહુ મહત્વનો બોધપાઠ છે, સંવેદનશીલતા એ નબળાઈ નથી પણ શક્તિ છે. ચિંતા, હતાશા, PCOS, સંબંધોના પડકારો જેવી અંગત બાબતો વિશે ખુલીને વાત કરીને એમણે બતાવ્યું છે કે મદદ માંગવી, જેમ કે થેરાપી લેવી, કે પોતાની તકલીફો સ્વીકારવી એ હિંમતનું કામ છે. જ્યારે આપણે આપણી સંવેદનશીલતાને સ્વીકારીએ છીએ ત્યારે આપણે બીજા લોકો સાથે વધારે ઊંડાણથી જોડાઈ શકીએ છીએ.
અને આજના ડિજિટલ યુગના સંદર્ભમાં પેલું કથાનું સ્વામિત્વ કેટલું મહત્વનું બની જાય છે.
ખૂબ જ. ચોથો બોધપાઠ એ જ છે, ડિજિટલ યુગમાં પોતાની કથા પર નિયંત્રણ રાખવાનું મહત્વ. સોશિયલ મીડિયા પર તો સતત આપણને જજ કરવામાં આવે છે, કેન્સલ કલ્ચરનો ડર રહે છે. આવા સમયમાં પોતાની વાત, પોતાની ઓળખ કેવી રીતે રજૂ કરવી એના પર સભાનપણે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. પામરે પોતાના પ્લેટફોર્મનો જે વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે એ આનું ઉદાહરણ છે.
અને છેલ્લો બોધપાઠ,
અને છેલ્લો પાંચમો બોધપાઠ, ઓળખની જટિલતાનો સ્વીકાર કરવો. આપણે કોઈ એક જ લેબલમાં બંધ બેસતા નથી. આપણે બધા અનેક ભૂમિકાઓ ભજવીએ છીએ. આપણા વ્યક્તિત્વના ઘણા પાસાઓ હોય છે. આ બહુપક્ષીય સ્વભાવને અપનાવવો એ જ સાચી સ્વ ઓળખ તરફનું એક મોટું પગલું છે.
આ બધા બોધપાઠ ખરેખર વિચારવા જેવા છે અને મને લાગે છે કે આપણા રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે. જો આપણે આ આખી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે તો તે શું હશે?
ચોક્કસ. હું ત્રણ મુખ્ય અંતરદૃષ્ટિ આ રીતે કહીશ. પહેલી, ભાવનાત્મક અંતરદૃષ્ટિ. પ્રામાણિક સંવેદનશીલતા એ જ સાચી શક્તિ છે. કે પામરની યાત્રા એ વાત પર ભાર મૂકે છે કે શક્તિશાળી હોવાનું મતલબ સંઘર્ષો છુપાવવા એ નથી, પણ એને સ્વીકારીને, તેનો સામનો કરીને અને પોતાની માનવીય મર્યાદાઓ અને અનુભવો, જેમ કે માનસિક સ્વાસ્થ્ય કે PCOS વિશે ખુલ્લા દિલે વાત કરીને બીજાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં છે. પરફેક્ટ ન હોવા છતાં સતત સારા બનવા માટે પ્રયત્ન કરવો એ જ વાસ્તવિક શક્તિ છે.
ખૂબ સરસ રીતે કહ્યું. બીજી અંતરદૃષ્ટિ કઈ હશે?
બીજી, બૌદ્ધિક અંતરદૃષ્ટિ. વ્યૂહાત્મક પ્રામાણિકતા અને કથા નિયંત્રણ એ માત્ર કારકિર્દી માટે જ નહીં પણ જીવન માટે પણ એક અમૂલ્ય સંપત્તિ છે. પામરનું જીવન એ બતાવે છે કે તમે એક જ સમયે સાચા અને સફળ બંને બની શકો છો. શરત એટલી કે તમે તમારી વાર્તાનું નિયંત્રણ રાખો, પોતાના કૌશલ્યોમાં વિવિધતા લાવો અને ખાલી તકોની રાહ ના જુઓ, પણ જરૂર પડે તો પોતાની તકો જાતે ઊભી કરો, જેમ એમણે KeyTV દ્વારા કર્યું. એમની કારકિર્દી પરંપરાગત મર્યાદાઓને કેવી રીતે પડકારવી અને પોતાની બ્રાન્ડને કુશળતાથી કેવી રીતે મેનેજ કરવી એનો એક ઉત્તમ અભ્યાસ છે.
અને અંતિમ સાર્વત્રિક અંતરદૃષ્ટિ શું છે?
ત્રીજી, સાર્વત્રિક અંતરદૃષ્ટિ. સ્વ સાર્વભૌમત્વ. હું તમારી નથી, માસ્ટર ઓફ મી. એ કોઈ એક ઘટના કે નિર્ણય નથી, પણ એ એક રોજિંદો અભ્યાસ છે. સાચી આઝાદી ત્યારે આવે છે જ્યારે આપણે સક્રિયપણે પોતાની જાતને, પોતાના મૂલ્યોને વ્યાખ્યાયિત કરીએ છીએ અને બહારની દુનિયાની અપેક્ષાઓ, લેબલ્સ, ટીકાઓને આપણી ઓળખ પર હાવી થવા દેવાનો ઇનકાર કરીએ છીએ. આ માટે સતત જાગૃતિ, આત્મમંથન અને પોતાને જીવનની વાર્તા લખતા રહેવાની એક કટિબદ્ધતા જોઈએ. એ કોઈ એક દિવસનું કામ નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા છે, રોજબરોજનો અભ્યાસ છે.
અદ્ભુત સારાંશ. પ્રામાણિક સંવેદનશીલતાની શક્તિ, વ્યૂહાત્મક પ્રામાણિકતાથી પોતાની કથા પર નિયંત્રણ અને સ્વ સાર્વભૌમત્વનો દૈનિક અભ્યાસ. કે પામરની વાર્તા ખરેખર ઘણા સ્તરે આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. અને કદાચ એ પણ વિચારવા જેવું છે કે આપણે સૌ આપણી પોતાની વાર્તાના કેટલા અંશે લેખક છીએ અને કેટલા અંશે આપણી આસપાસના સંજોગો કે સમાજ આપણી વાર્તા લખી રહ્યા છે. ખરેખર આ એક ઊંડો પ્રશ્ન છે.
નિઃસંપણે. એમની વાર્તા આપણને યાદ અપાવે છે કે કલમ આખરે તો આપણા પોતાના હાથમાં જ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.